તારીખ 29/10/1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 170 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 69.
દેહાદિક સર્વ પદાર્થથી જુદો છો એ વિશેષ વિવેચન સહિત ગાથામાં એટલે મૂળ શબ્દમાં નથી, પરંતુ દેહાદિક સર્વ પદાર્થથી જુદો છો તેમાં આત્મદ્રવ્ય ભરતું નથી અને તે આત્મદ્રવ્યમાં પણ ભરતું નથી. દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તે શુદ્ધ સ્વરૂપ છો. આ શુદ્ધ કરવા માટે આટલી વાત કરી. પહેલું પ્રથમ કે શુદ્ધ એટલે ભેળસેળ રહિત, શુદ્ધ એટલે ભિન્ન, બીજા પદાર્થથી સદાને માટે પોતે ભિન્ન હોવા મોક્ષ માર્ગ પ્રકાશન કરે છે. શુદ્ધતાની પરિભાષા એ કરે છે કે પરથી ભિન્ન હોવાને લીધે શુદ્ધ પણ છે આત્મા. માટે તું શુદ્ધ છો, બોધ સ્વરૂપ છો, જ્ઞાન સ્વરૂપ જ છો. બોધ એટલે જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ જ છો. અથવા જેને જોતા જ પોતાનું જ્ઞાન ઉપજે, પોતાનું સ્વરૂપ જ્ઞાન ઉપજે, બોધ ઉપજે, એવો બોધ સ્વરૂપ જ છો. ચૈતન્ય પ્રદેશાત્મક છો, ત્યાં પ્રદેશ લીધા ઘન છે ને, ચૈતન્ય ઘન બોધ સ્વરૂપ છો, ચૈતન્ય પ્રદેશાત્મક છો. સ્વયં જ્યોતિ એટલે કોઈ પણ તમે પ્રકાશતું નથી, સ્વભાવે જ તું પ્રકાશ સ્વરૂપ છો, સંવેદન સ્વરૂપ છો. સ્વભાવે સંવેદન સ્વરૂપ છો, પ્રકાશ સ્વરૂપ છો, એટલે જ્યોતિ સ્વરૂપ છો. જાગતી જ્યોત કહે છે, તું તો સદાય ત્રણેય કાળે જાગતી જ્યોત છો ને પ્રભુ, તું જ જાગતી જ્યોત છો. તારી અહિયાતી તને કા નથી દેખાતી ને, આ છે આ છે આ છે ને આ છે, બીજાની અહિયાતીમાં છે છે પણ ખાય છે, ઉપાધિ છે. સ્વયં જ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશતું નથી, સ્વયં એટલે પોતાથી સ્વભાવે તું પ્રકાશ સ્વરૂપ છો. અને અગિયાર બાર સુખનું ધામ છો, સુખધામમાં વિશેષ રૂપે સુખધામ છો કે જે તારા સુખ ને કોઈ બાધા પહોંચાડી શકે, કોઈને પહોંચ નથી. બીજું કેટલું કહીએ, આથી વધારે શું કહીએ, અથવા ઘણું શું કહેવું. ટૂંકામાં એટલું જ કહીએ છીએ, બીજું વિચાર કર તો તે પદ ને વિચાર કર, વિચાર કર એટલે સંક્ષિપ્તમાં એ વાત બીજું શું. જ્ઞાનનો પર્યાય લેવો, વિચાર ના જ્ઞાનનો પર્યાય લેવો, રામનો પર્યાય ન લેવો. આમ તો સામાન્ય રીતે મોક્ષી જીવની વિચારની પ્રસિદ્ધિ રાગથી ને વિકલ્પથી છે. જ્ઞાનનો વિચાર એટલે જ્ઞાનની વાત કરે છે, વિકલ્પનું મહત્વ જ્ઞાનીઓને નથી, વિકલ્પની પ્રધાનતા પણ જ્ઞાનીઓને નથી. એમની દ્રષ્ટિએ સમજવાનું છે, પોતાની દ્રષ્ટિએ નથી સમજવાનું, એમની દ્રષ્ટિએ સમજવાનું. આ પ્રશ્ન ઘણા કરે, જુઓ કર વિચાર તો પામે એમ કહ્યું, કઈ અનુભવ કેમ ન લીધો, અનુભવથી ન પમાય. પણ અનુભવ પણ જ્ઞાનની પર્યાય છે અને વિચાર પણ જ્ઞાનની પર્યાય છે. હવે અહીંયા પદ લખવું છે, ગદ્ય નથી લખવું. અનુભવના ચાર અક્ષર છે, વિચારના ત્રણ અક્ષર છે, માત્રાનો વેગ કરવો જોઈએ. અને જ્ઞાનના બે અક્ષર છે, બોધના બે અક્ષર છે. બે અક્ષરનો ઉપયોગ કરવો એ જ વાત કહેવા માટે, ત્રણ અક્ષરનો ઉપયોગ કરવો એ જ વાત કહેવા માટે, ચાર અક્ષરનો ઉપયોગ કરવો કે પદમાં માત્રાનો વેગ થાય એનો ઉપયોગ થાય છે. એમ છે આ પ્રશ્ન કરે, અનુભવની વાત ન લીધીને વિચારથી પોતા એમ કેમ કે છે. અને પોતે સામાન્ય રીતે વિચારે છે એટલે એમ કે અમે તો વિચારતા વિચારતા વૃદ્ધ થઈ ગયા. કેટલું વિચાર્યું કે વિચારતા વિચારતા વર્ષો ગયા, ઉંમર થઈ ગઈ. પામ્યા તો નહીં, કિંમતજી કહે છે કે કર વિચાર તો પામ, અમે તો કાંઈ પામવાનો વિચાર તો ઘણો કર્યો છે, નથી કર્યો એવું નથી. એ વિચાર નહીં, એ રાગ કર્યો છે, વિચાર નથી કર્યો. પ્રવચન ગુરુદેવ, આત્મા એક દ્રવ પદાર્થ છે, તેનો ચૈતન્ય સ્વભાવ છે. એક પદાર્થ છે અને એ ચૈતન્ય સ્વભાવ જેનો છે એવો પદાર્થ છે. તેની યથાર્થ પ્રતીતિ તેના હોવાપણાની જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે હોવાપણાની પ્રતીતિ એટલે સમ્યક દર્શન થયે. પૂર્ણનું કારણ એટલે પૂર્ણ દશાનું કારણ પ્રગટ થાય છે. અહીંયા બીજ વેવાઈ ગયો, હવે પૂર્ણ દશારૂપી મોક્ષ ફળ એમાં આવશે. પૂર્ણનું કારણ પ્રગટ થાય છે, તે સાધક સ્વભાવ છે ઉઘરીને પૂર્ણ થઈ જાય છે, સાધક છે એ સિદ્ધ થઈ જાય છે, એનું કારણ શૂન્ય દર્શન છે. તે સ્વયં શુદ્ધ, તે સ્વયં શુદ્ધ છે, આત્મા પદાર્થ કરીને સ્વયં શુદ્ધ છે. તે સ્વયં શુદ્ધ છે, તે દ્રવ સ્વભાવ કયો, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક શુદ્ધ ચૈતન્ય ઘન છે, તે ક્ષેત્ર કયું, ચૈતન્ય ઘનમાં ક્ષેત્ર લીધું. એટલે સ્વભાવ અને બુદ્ધ સ્વભાવ શુદ્ધ છે એ દ્રવ્ય લીધું, બરાબર છે. શુદ્ધ છે બુદ્ધ છે એ સ્વભાવ લીધો, દ્રવ ભાવ અને ક્ષેત્ર, દ્રવ ક્ષેત્ર કાળ ભાવ ચાર, ત્યાં બુદ્ધ એટલે એમ છે કે છૂટ છે તરી દ્રવ્ય સ્વભાવ લીધો, તો બુદ્ધ ત્યાં મેળ પડે છે, કેમ કે પદાર્થ છે ત્યાં દ્રવ્ય લીધું અને શુદ્ધ દ્રવ્ય છે. શુદ્ધ બુદ્ધ આખો, શુદ્ધ બુદ્ધ દ્રવ્ય સ્વભાવ, આખો દ્રવ્ય સ્વભાવ, દ્રવ્યને સ્વભાવ બે લીધું બે છે ને, તો દ્રવ્ય અને ભાવ બે પદ લીધા ને, કેમ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, તો ચૈતન્ય ઘનમાં ક્ષેત્ર લીધું છે. ક્ષેત્ર છે અસંખ્યાત પ્રદેશાત્મક શુદ્ધ ચૈતન્ય ઘન છે, કાળ છે પોતાને શુદ્ધ પર્યાયનું પરિણમન, એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, કાળ છે પોતાને શુદ્ધ પર્યાયનું પરિણમન, ભાવથી સદાય શિવ રૂપ બોધ સ્વરૂપ છે, ક્યાં બોધ લીધો, બુદ્ધ એટલે બુદ્ધ, બુદ્ધ એટલે જ્ઞાન છે, સર્વ પરદ્રવ્ય થી જુદો છે, આવો હોવાથી દેહાદી સર્વ પરદ્રવ્ય થી જુદો છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ અને સુખધામ હોવાથી બધા અન્ય પદાર્થથી જુદો છે, એ વાત એમાં ગર્ભિત છે, અસ્થિમાં નાસ્તિ ગર્ભિત છે. દેહાદીમાં પૂર્ણ પાપરૂપ શુભ અશુભ ભાવ રાગાદી વિકાર આઠ કર્મ પ્રકૃતિ તથા સમસ્ત પરદ્રવ જળ પરમાણુ એ બધું ઉપર સમજી લેવું, દેહાદી પરથી જુદો છે એમાં બધું ઉપર સમજી લેવું, પછી વિચાર તો પામે એમાં વિકલ્પ ક્યાં લેવા, વસ્તુ સ્વભાવમાં તો શુભ અશુભ વિકલ્પ નથી, પરમાણુ માત્રની પણ ઉપાધિ નથી, આત્મા પર પદાર્થમાં કોઈ પ્રકારે ભળતો નથી અને પર વસ્તુ આત્મામાં જતી નથી, પરમાર્થ દ્રષ્ટિ એટલે કે સાચી દ્રષ્ટિથી આત્મા શુદ્ધ છે, આ શુદ્ધની પરિભાષા અંબાલાલભાઈ જે કરી છે તે રીતે કરી, કે કોઈ પદાર્થ આત્મામાં આવતો નથી, આત્મામાં જતો નથી, માટે આત્મા દ્રવ્ય શુદ્ધ જ રહે છે, શુદ્ધ રહે છે. પછી પર્યાય શુદ્ધ થાય છે બીજી વાત છે, પણ દ્રવ્ય તો આત્મા જ રહે છે, આત્મા માટે અનાત્મા થાય છે દ્રવ્ય, એવું તો કદી બનતું ન તો કોઈ અનાત્મ દ્રવ્ય આત્મામાં આવીને અનાત્મા થાય છે, ન તો આત્મા અનાત્મામાં જઈને અનાત્મા થાય છે, આત્મા તો આત્મા જ રહે છે. એટલે પરમાર્થ દ્રષ્ટિ એટલે કે સાચી દ્રષ્ટિથી આત્મા શુદ્ધ છે, દ્રષ્ટાંત પ્રિય છે કે પાણીનો સ્વભાવ શીતળ છે, તેને અગ્નિ ઉપર મૂકો તો પણ તેમાં દરેક ક્ષણે અગ્નિને બુઝાવવાનો સ્વભાવ છે. અગ્નિને બુઝવી નાખે, ઉલવી નાખે, ગમે તેટલું ઊંડું પાણી હોય તો પણ તે અગ્નિને ઉલવે, અગ્નિ વધારે નહીં. ગ્યાસ્તેલ ભણે ભલે ઠંડુ હોય, પેટ્રોલ ભલે ભલે ઠંડુ હોય, સ્પિરિટ પૈકી ઠંડુ છે, એડો ત્યાં બરફ જેવું લાગે સ્પિરિટ. તો અગ્નિ ઉપર નાખો તો ડબલ ભડકો થાય. પાણી ગમે તેટલું ગરમ હોય, ખબ ખબતું ઉકળતું પાણી પણ અગ્નિ ઉપર નાખો તો અગ્નિ ઉલવાઈ જાય, એ પાણીનો શીતળ સ્વભાવ. અથવા ગમે તેટલું ગરમ પાણી થયું હોય તો એ પાણી જ રહ્યું છે, અગ્નિ થયો છે
નહીં,
કહેવત પડી છે આપણે ત્યાં. ઊંડા પાણીએ ગામ બળે નહીં, ગમે એટલું ઊંડું પાણી હોય તો ગામ એ ચીજ ન બળે. તેમ આત્મા તો આત્મા જ રહે છે. અગ્નિ ઉપર મૂકો તો પણ તેમાં દરેક ક્ષણે અગ્નિને બુઝવવાનો સ્વભાવ છે. ભગવાન આત્મા પવિત્ર જ્ઞાતા પણ ભૂલીને, ભગવાન આત્મા પવિત્ર છે, જ્ઞાતા પણ એ છે, ભગવાન સ્વરૂપે છે આત્મા, તેને ભૂલીને તેની પાપ પ્રકૃતિની અસર લઈને છે ને સ્વરૂપે, પણ ભૂલ જે એની અસર લઈને વિકારી અવસ્થાવાળો થઈ સુભાશુભ ઉપાજી પર્યાયનો પોતાના સ્વીકાર કરે તે ઊંડી માન્યતા છે. પોતાને વિકારી સ્વરૂપે સ્વીકાર કરી લઈએ એવો માની લઈએ તે પોતાને ઊંડી માન્યતા છે. માણસ છું હું, ફરાવા માણસ છું, એ બધો ઊંડો સ્વીકાર છે, ઊંડો સ્વીકાર છે. પ્રકૃતિની અસર એટલે શું કે ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય, અહીંયા ભાવમાં ક્રોધાન્વિત થાય છે. લોભ પ્રકૃતિનો ઉદય હોય, અહીંયા ભાવમાં લોભાન્વિત થાય છે. એવી રીતે તેવો પ્રકૃતિનો સ્વભાવ છે, એવો ને અહીંયા ભાવ પોતે કરે છે એટલે અસર લે છે. આપણા જાણવામાં નથી પ્રકૃતિ, પણ એમાં એક દ્રષ્ટિકોણ લીધો હોય કે પ્રકૃતિ કઈ આત્માને કરતી નથી. શું છતાં પ્રકૃતિની અસર લઈને કેટલું કાઢ્યું છે, કેટલું બોલો છો. આ ભગવાન આત્મા પવિત્ર જ્ઞાતા પણ ભૂલીને એ લીધું છે.
ભગવાન આત્મા પવિત્ર જ્ઞાતા પણ ભૂલીને પુણ્ય પાપ વાળો છું એમ માની વિકારી અવસ્થા વાળો થઈ સુવાસુ ઉપાધિ રૂપ પર્યાયનો પોતાનો સ્વીકાર કરે તે ઊંડી માન્યતા છે.
પ્રકૃતિની અસર લઈને પુણ્ય પાપ લીધો છે, પુણ્ય પાપ શબ્દનો પ્રયોગ થયો છે પ્રકૃતિની જગ્યાએ, એમ છે.
એમાં પણ પુણ્ય પાપ, પુણ્ય પાપ પોતામાં સ્વીકાર થાય
પ્રકૃતિ કાઢીને, પ્રકૃતિ ખાલી એટલું કાઢી નાખે છે પુણ્ય પાપની અસર લઈને,
પ્રકૃતિની અસર એટલું કાઢી નાખે, એટલું કાઢી
પ્રકૃતિની અસર બે શબ્દ કાઢે છે. પ્રકૃતિ પુણ્ય પાપ છે ને, ભગવાન આત્મા પવિત્ર જ્ઞાતા પણ ભૂલીને પુણ્ય પાપ પ્રકૃતિની અસર લઈને, કોની અસર લીધી, પુણ્યનો ઉદય આવ્યો ત્યારે એને પુણ્ય ભાવ કર્યા, પાપનો ઉદય આવ્યો ત્યારે એને પાપ ભાવ, પાપ પરિણામ કર્યા. તો ઉદય આવ્યો એવા પરિણામ કર્યા માટે અસર પોતે લીધી સ્વતંત્રપણે, સ્વતંત્રપણે નહીં પણ સ્વતંત્રપણે લીધી. જેમ રસ્તે ચાલતા કોઈનો ઝઘડો પોતે વળી લે, બે જણા ઝઘડતા હોય તો એક જણ, એક જણનો પક્ષ કરી લે, કેમ ભાઈ તમે આને આમ કરો, ભાઈ તમારે ઝઘડવા દેવા છે, ઝઘડો તો અમારી બે વચ્ચે છે, તો તમે તમારે તમે અન્યાય કરો છો. શું એ પોતે ઉપાધિ વળે ને, પોતે પોતાના રસ્તે આવી ગયું છે એને ઉપાધિ વળે, એમ આત્મા જ્ઞાતાપણે છે કે જ્ઞાતાપણું જ્ઞાતાપણાના રસ્તે ચાલ્યો જાય એના બદલે જોડે પ્રકૃતિનો ઉદય આવ્યો એની અસર લીધી હું પુણ્ય વાળાનો હું પાપ વાળો. આમ તો પ્રકૃતિ જે શુભાશુભ પ્રકૃતિ છે એનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે, જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે. જ્ઞાનને ભૂલેલો જીવ એમ માને છે કે હું પુણ્ય વાળાનો હું પાપ વાળો, મારામાં પુણ્ય થયું ને મારામાં પાપ થયું, એવી રીતે પોતે કરતા ભૂમિ પરિણામે છે પુણ્યનું પાપ મારો તે સ્વીકારે છે. પોતાને ભૂલીને પ્રકૃતિના ઉદયનો સ્વીકાર કરે એટલે એની અસર આત્મામાં ઊભી થાય, એ વિકારી ભાવ છે. એવો વિકારી અવસ્થાવાળો થઈ શુભ અને ઉપાસનો શુભ અશુભ ઉપાધિ પર્યાયનો પોતામાં પોતાપણે સ્વીકાર કરે તે ઊંધી માન્યતા છે. આમ કરે તે ભૂલીને એક જ સમયમાં ટાળીને એવી ભૂલને
એક જ સમયમાં
ટાળીને પોતાને અસંગ અમૂલ્ય સ્વરૂપ જાણે માને અને જ્ઞાનમાં થકીને જ્ઞાતાના જ્ઞાનમાં ખરે આચારિત લીધો તો તે ઉપાધિ રૂપ ભૂલ અવસ્થાનો અસ્વીકાર થઈ જાય છે. પ્રસંગ આચાર્ય કરતા અસ્વીકાર તે ભૂલ છે. એ ભૂલને કોઈ પણ સમયે એક જ સમયમાં એટલે કોઈ પણ એક સમયમાં ટાળીને પોતે શુદ્ધ અસંગ તત્વ રૂપ છે અભૂલ સ્વરૂપ છે એમ જાણે સ્વીકારે પણ જાણવું સ્વીકારવું અને એ શ્રદ્ધા જ્ઞાનમાં સ્થિર રહેવું નાતાના જ્ઞાનમાં ઠરે નાતા સ્વભાવ છે એવા જ્ઞાનમાં એ ઠરે સ્થિર થાય તો તે ઉપાધિ ભૂલ અવસ્થાનો અસ્વીકાર થઈ જાય છે અને વિભાવથી છૂટવું સહજપણે થાય છે. ત્યાં વિભાવથી છૂટવાનું સહેજે થાય છે. આ પ્રકારથી સ્વરૂપનું જ્ઞાન સ્વરૂપની માન્યતા અને સ્વરૂપની સ્થિરતા થતાં વિભાવથી છૂટવું સહેજે થાય છે. કરતું તો બુદ્ધિ એ નથી થતું એમ કેમ છે સહેજે થાય છે એટલે ત્યાં કરવું કરવું એવા પ્રકારના વિભાવ નથી સહેજે સહેજે છૂટવું થાય છે. સ્વભાવ ભાવરૂપ ભાવ થયા એટલે વિભાવ ભાવરૂપ ભાવ ન થયા બસ એ છૂટી ગયો વિભાવ. તે ચૈતન્યની જાતથી થાય છે તે ચૈતન્યની જાતથી થાય છે. અંધારું ટાળવાનો ઉપાય એક પ્રકાશ જ છે. અંધારાને ઉલેચવાનો કોઈ બીજો સૂપડું લઈને કે સાવરણું લઈને કે બાલદી લઈને કે કોઈ સાધન લઈને અંધારાને દૂર કરી શકાતું નથી. એક જ ઉપાય પ્રકાશ કરવો તે છે, બીજા ઉપાયથી અંધારું પણ અજ્ઞાન દૂર કરવાનો ઉપાય એક સાધન જ્ઞાન છે. પોતાના સ્વરૂપને ભૂલો છે તે અજ્ઞાન છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે તે નિર્ભૂલ દશા છે. આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. તેથી કહ્યું છે કે છૂટે દેહ ધ્યાસ તો નહીં કરતા તું કર્મ નાસ્તિની ગાથા પહેલાં આવી લીધી છે. દેહ ધ્યાસમાં ઊભો છે એટલે એ ગાથા પહેલાં લીધી છે કે છૂટે દેહ ધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ એ ગાથા અનુસંધાન છે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યા બાદ એ અવરોધ ન્યાયના પ્રમાણથી નિશ્ચય કરીને એવા અવરોધ ન્યાયના પ્રમાણથી નિશ્ચય કરીને આત્મધર્મના મર્મને કહ્યો છે. અહીંયા આત્માના ધર્મના મર્મને કહ્યો છે. કરતા પણ છોડાયું છે મોક્ષ સ્વરૂપે આત્મા શુદ્ધ સ્વરૂપે આત્મા પ્રગટપણે કહ્યો છે એનો માર્ગ પણ પ્રગટપણે કહ્યો છે. ત્રણેય વારના જ્ઞાનીઓને જે કહેવું છે તે તત્વનું રહસ્ય શ્રીમદ એક પણ દાંડી ટીકીને જાહેર સર્વજ્ઞ કથિત આગમ પ્રમાણ અને સ્વાનુભવ થી આત્માનો સ્વીકાર કરવો તેનું નામ તમને દર્શન અનુભવમાં બધા પ્રમાણ આવી જાય છે એ અનુભવ પ્રમાણ પ્રધાન છે. તે ચૈતન્ય ભગવાનની સ્વતંત્રતાની જાહેરાત છે, એ સમ્યક દર્શન છે, એમાં પોતાના સ્વરૂપની સ્વતંત્રતાની જાહેરાત છે. આત્મા અબદ્ધ અસ્પષ્ટ શુદ્ધ બુદ્ધ સ્વયં જ્યોતિ અને અનંત સુખ સ્વરૂપ છે, તેની લોકોને હા પાડવી કઠણ પડે છે. અને કહે છે કે આ મલિન બંધવાળો આત્મા દેખાય છે તેને જુદો અગંધ અને શુદ્ધ કેમ કહેવાય? દરિદ્ર માણસે માન માન પોતું બાંધ્યું હોય, માંગેલા તૂટેલા વાસણ હોય, ખાતેલા તૂટેલા કપડા હોય, એનું માન માન પોતું માણવાનું સાધન મળતું ન હોય, છતાં માન માન પોતું વાયું હોય, હવે એમાંથી બધું ફરાવી દે ત્યારે એમ થાય મારું સર્વસ્વ મૂકી દે છે. ભાઈ ફગાવીને તમે કઈ બીજી સંપત્તિને વૈભવ આપવા માંગે છે, ફગાવનારો બીજો વૈભવને સંપત્તિ આપવા માંગે છે, પણ તને આની એટલી ગમતા છે એ બધું છૂટે તને ગમતો આમ થયું છે એટલે ના પાડે છે. કેમ કે બોલો અહીં દેખાતો નથી, બીજું બીજું ચૈતન્ય ધને દેખાતો નથી, અહીંયા સુખ ચોખ્ખું દેખાય છે એટલે એ સુખ છોડાવે છે ને રાડ પાડે છે. એવું સુખ અમને દેખાતું નથી, આ સુખ છોડવું ગમતું નથી, બસ આમ નામ સંસાર ચાલે છે. એટલે એ ના પાડે છે કે અમને કેમ શુદ્ધ તમે કહો છો, અમે તો આ બધું અમારે તો ઘણું છે, આ બધું બંધ છે, સંબંધ છે, બંધ છે એટલે સંબંધ છે, રાગ છે, બુદ્ધિ છે, કેવી રીતે તમે ના પાડો છો? પુણ્યાદી નિમિત્તાધીન દ્રષ્ટિવાળા પરાધીનતા જ જોવે છે, અને ઘણું પુણ્ય કરીએ, લોકો વાળા પણ કરે, આ બધું છે અમારે. પુણ્યાદી નિમિત્તાધીન દ્રષ્ટિવાળા પરાધીનતા જ જોવે છે, એને તો કેટલી પરાધીનતા રૂચે છે, અને પરાધીનતાની રૂચિમાં એને સ્વાધીનતા રૂચતી નથી. નિમિત્ત સારું મળે તો કાંઈ પણ કરીએ, કઈ નિમિત્ત સારું મળે તો કઈ પણ કરીએ એમ જે માને છે તેનો અહીંયા નિષેધ કર્યો છે. નિમિત્ત પરાધીનતા પિતારું સ્વરૂપ નથી, અને પરાધીન પણ પિતારું હિત કરવા માંગતો હોય પિતારું હિત સંપૂર્ણ સ્વતંત્રતાનો ઢંઢેરો છે. આ બ્રિટિશમાંથી છૂટા થયું હતું ત્યારે સ્વતંત્રતાનો ઢંઢેરો બહાર પાડ્યો હતો ગાંધીજીએ. આ દેશ ઉપર આપણો અધિકાર છે, આપણે આપણા દેશમાં આપણું રાજ કરવા માટે સ્વતંત્ર છીએ, કોઈ પરદેશીને આપણા ઉપર રાજ કરવાનો અધિકાર નથી. જાઓ તમે જાઓ.
આત્મા જે ક્ષેત્ર કરીને ચૈતન્ય પ્રદેશ કરે છે,
કે સ્વભાવ થી પ્રદેશો ચૈતન્ય સ્વરૂપ છે, ચૈતન્ય પણ એમાં નથી લાવવાનું, સંયોગ નથી ચૈતન્ય પણ એનો પ્રવેશ, પ્રદેશ પોતે જ ચૈતન્ય સ્વરૂપ છે. શુદ્ધ ચૈતન્ય પ્રદેશ આત્મક છો એમ નહીં, ચૈતન્યાત્મક પ્રદેશે છો, સ્વયં જ્ઞાન જ્યોતિ છો, એટલે કોઈના આધારે તારો પ્રકાશ નથી. તારું જાણવું, તારું લીધવું એ સ્વયં જ છે, કોઈના આધારે, કોઈના કારણે, કોઈની મદદથી, કોઈની નિમિત્તથી, રાગથી, કાંઈથી, કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી, સ્વયં છો, સ્વયં જ્ઞાન જ્યોતિ છો, એટલે કોઈના આધારે તારો પ્રકાશ નથી, અથવા તારે તારા જાણવાના કાર્યમાં કોઈનો આધાર લેવાની જરૂર નથી. ગુરુનો આધાર તો લેવો કે નહીં, ગુરુનો આધાર લેવો કે ન લેવો, શાસ્ત્રનો આધાર લેવો કે, અરે તીર્થંકરનો આધાર પણ લેવાની એ તો મનાય છે, નામ કરવું હોય તો તીર્થંકરનો આધાર લેવાની પણ અહીંયા મનાય છે. પત્રમાં તીર્થંકર ની આધાર બુદ્ધિ પણ સ્વયં કો નુકસાન કરાને વાલી હૈ, લડાકા કર્યા છે. એક બહુ સરસ વાત કરી છે કે આ વાત છે ને સ્વસન્મુખતામાં સમજાય છે, સ્વસન્મુખતા વિના આવી વાતો સમજાતી નથી, ભલે ગમે એટલો વિચાર કરે. યહાં વાલે સભી કી લગ્ની તો અચ્છી હો ગઈ હૈ, સાંભળવા સાંભળવાનું તો ઘણું લાગે છે, યહાં વાલે કો સભી કી લગ્ની તો અચ્છી હો ગઈ હૈ, લેકિન યહાં કી મુખ્ય બાત શું છે? અહીંયા તો ગુરુદેવ ની મુખ્ય વાત એ છે કે અમારા લક્ષ્ય છોડો, ગુરુદેવ એમ કે છે, દેવગુરુ શાસ્ત્ર મુખ્યત્વે શું કે છે કે અમારું લક્ષ્ય તમે છોડો, અમારા લક્ષ્યમાં તમારું લક્ષ્ય નહીં થાય, અને તમારું લક્ષ્ય કરવાનું કહીએ છીએ એટલે અમારું લક્ષ્ય કરવાની વાત રહેતી નથી, એ વાત છોડી નહીં જતી, એ નથી છોડતા. બરોબર, ખબર પડી કે આ તો જ્ઞાની છે, એ તો જરા વધારે એ રીતે આવતા સાવના માણસ એટલા બધા સાંભળવા કેમ આવે, ये बात छोड़ी नहीं जाती. मानते होंगे कि तुम ऐसी अच्छी बात बताते हो, तुम्हारी बात बहुत सारी है, तुम ऐसी अच्छी बात बताते हो तो तुम्हारा लक्ष्य कैसे छोड़े, इसके सांभवा में कभी तक घुमाओ, तुमको मोड़ा एवं हो बात चाली गई हो तो बीजा तुमको आते तुम्हें आज मोड़ा एवं बहुत सरस बात चली गई थी सांभवा जी बात होती તમે રહી ગયા શું છે, વધારે તીવ્ર લક્ષ્યથી આવવાનું કરે એનું નિષેધ કરે છે. તમારા લક્ષ્ય કેસે છોડે, તમારી સંમુખતા કેસે છોડે, લક્ષ્યમાં સંમુખતા લીધું તો તમે આવે સરસ વાત સંભળાવો છો તો પછી તમને તમારી સંમુખ બેસીને સાંભળીએ તો સમજાય ને, બાકી તમારી સંમુખતા કેવી રીતે છોડી દીધી, આવી સરસ વાત આવે સમજાય. લેકિન અસલ મે તો અપને સન્મુખતા વિના યહ વાત સમજ મે નહીં આતી, અમે જે કહીએ છીએ એ વાત તો તમે તમારી સન્મુખતા ત્યારે સમજ માં આવે, એમાં એનો પ્રયોગ મૂકી દીધો છે, શું છે એમ કહેવામાં પ્રયોગ મૂકે છે. ખરેખર પ્રયોગના કાળમાં જીવને સમજણ થાય છે, આ પર સન્મુખ સાંભળવું, પર સન્મુખ વાંચવું કે મનને સન્મુખ થઈને વિચાર કરવો,
ત્યારે ખરેખર વાત નથી સમજાતી. એમ રોટલી વણે ત્યારે રોટલી કેમ વણવી એ સમજાય, પાણીમાં પડીને તરતા શીખે ત્યારે કેમ તરવું એ સમજાય, મિત્ર તો દેખાય એમ કે આ તો વહેલા વાળા છે એમ કરાય છે. તરનારને પાણી સામે જોયા વિના કરે છે, આ તો વહેલા વાળા છે, પાણી સામે જુઓ છો કેટલું પાણી હું દબાવું તો હું સપાટી ઉપર રહું, કળા છે કેવી રીતે સમજાય છે એની વ્યાખ્યા તો સમજાય, બીજાને તરતો જોવે તો સમજાય, નિશાની જોવા માસ્તર હતા પ્રયોગથી શીખવાતા તરવા લઈ જતા હતા છોકરાઓને અથવા એક ક્લાસને જેટલા આ ક્લાસના પીરિયડ લે એટલા આસિસ્ટન્ટ માસ્તર હતા. પહેલા સ્ટાન્ડર્ડ થી મેટ્રિક સુધીના બધા સ્ટાન્ડર્ડ માં પોતાનો એક એક પીરિયડ રાખે, એક થી સાત સુધીનો પર સેકન્ડ થર્ડ ફોર્થ એમ કરીને, સિક્સ પછી સેવન્થ ને મેટ્રિક કહેતા હતા, બધા એમ એક એક પીરિયડ રાખે સાત દિવસ ને સાથે સાત પીરિયડ, ને એક એક ક્લાસ ને બધાને તરવા લઈ જાય. નાના હિસાબમાં તો એક ધોરણ નો એક જ ક્લાસ હોય નાના ગામમાં, કરવા લઈ જાય કરતા શીખડાવે. કેમ કે એ કઈ ભાષાથી ના શીખડાવી શકે, પાણીમાં પાડે ભીતો હોય છોકરાને પણ પાણીમાં પાડે અને એના વાળ પકડી રાખે, હાથ પગ તો એના છૂટા રાખવા પડે, એ તો હલાવ કેવી રીતે હાથ પકડે, હાથ પગ તો પકડાય નહીં વાળ પકડી રાખે, એ રીતે શીખડાવે. આપવાની પદ્ધતિ લૌકિકમાં એ લોકો કેટલી અજમાવે છે, ભાવ તો જુદો છે, સ્વસન્મુખતા નો ભાવ છે જુદો છે, પરાધીન દ્રષ્ટિ વાળા છે એને આ સમજાયું નથી. નિમિત્ત મળે, નિમિત્ત સારું મળે તો કઈક કરીએ, અથવા ગુરુ જ્ઞાની મળે તો અમને જ્ઞાન થાય, નહીતર અમને જ્ઞાની ગુરુ ન મળે આવે તો જ્ઞાન કેવી રીતે થાય. હવે અનંત વાર તને જ્ઞાની ગુરુ મળ્યા, તીર્થંકર પણ અનંત વાર તપાસીને જોવે તો ખબર પડે એવું છે કે જ્ઞાન જેની મેળે થઈ રહ્યું છે, આત્મામાંથી જ્ઞાનનો પ્રવાહ ચાલુ આવતો જ રહે છે, ચાલતો જ રહે છે. જરાક તપાસીને જોઈએ તો જ્ઞાનના થવામાં કોઈની જરૂર પડતી નથી, માટે સમજી લીધું છે. પણ સ્વભાવે હું નાયક અને જ્ઞાન પ્રકાશ કરું છો અને અગિયાર બાદ સુધીનું નામ સ્વામી વ્યાખ્યામાં જે અગિયાર બાદ લીધું બાધા પહોંચાડી શકે એવું નથી. અગિયાર બાદ અનંત સુખનું ધામ છો, એટલે તેમાં ઉપાધિ કે પરાધીનતાનો અંશ કોઈ ઉપાધિ નહીં. સુખમાં ઉપાધિ કેવી અને ઉપાધિમાં સુખ કેવું, તેમાં ઉપાધિ કે પરાધીનતાનો અંશ જો કલ્પના તો કેવી કેવી થાય છે. જો ઘરે એક પ્રસંગ હોય, સેંકડો મહેમાન આવવાના હોય અને એ મહેમાનને રહેવાની ને જમવાની ને એની આગતા સાગતા કરવાની ઘણી ઉપાધિ કરવાની હોય તો શું કે અમારે ત્યાં ખુશીનો પ્રસંગ છે, મોસનો પ્રસંગ છે, ઉપાધિ કેટલી હોય છે એ બધા જાય પછી આસકારો કરે પછી પ્રસંગ પૂરો થાય ને બધું પૂરું થાય ત્યારે શું કે
સુખ ની કલ્પના કરે છે. અહીંયા તો સુખમાં ઉપાધિ કે પરાધીનતાનો અંશ નથી, એ પરમાર્થ સ્વરૂપ તું છો. તું એવો પરમાર્થ સ્વરૂપે છો કે જેમાં ઉપાધિ કે પરાધીનતાનો અંશ નથી, એમાં અધિક શું કહેવું, આથી વધારે તને શું કહેવું તારા સ્વરૂપનો વિષય. તેમાં જ થર, તેનો જ વિચાર કર, તેમાં જ થર, તેનો તેને જ વિચાર, તેનો વિચાર કરીને એમાં જ થર સ્થિર થાય. અથર્વા અનુભવ આવી ગયો. જેમ સાકરમાં કાળીજીરીના કરવાશનો સ્વાદ નથી, તેમ જ્ઞાનમાં આત્મામાં દુઃખ અને ઉપાધિનો અંશ પણ નથી. આ તો બધો ખેલ છે. સાકરમાં એકનું ગો પણ છે પ્રદેશે પ્રદેશે આખા ગામડામાં, એમાં કાળીજીરી ને ક્યાંય લેવા દેવા નથી, તદ્દન વિરુદ્ધ છે. એમ જ્ઞાનમાં એટલું સુખ ભરેલું છે, દુઃખ ની ઉપાધિ ને પરાધીનતા ની ગંધ પણ જ્ઞાનમાં નથી. જેમ મીઠાનો ગામડો ક્ષાર રસથી રસભર ભરચક છે, જે આ ભાગચંદ્રનું પદ છે ને, લવણ ખીલવત લીલા ખાને આગ્રા નો પંડિત આવ્યા હતા, પદ બોલતા હતા. સંત નિરંતર ચિંતત રહે છે, સંત નિરંતર ચિંતત રહે છે, આત્મ રૂપ અબાધ હતો જ્ઞાની. જ્ઞાની તો એમ છે, હું તો અબાધ એક આત્મ સ્વરૂપ છો, જ્ઞાની એટલે જ્ઞાન સ્વરૂપ છો, અબાધિત પણ છે. આવું સદાય ચિંતક પુનઃ પોતાના સ્વરૂપનું ચિંતન આવું કરે છે. એમાં એક પક્ષી લવણ ખીલવત લીલા ખાને, અને અંદરમાં નિરાબાદ મૂર્તિ સિદ્ધ સમાને એમ કરીને બધો ત્રાસ મળી બતાવે. જેમ મીઠાનો ગામડો ક્ષાર રસથી રસભર ભરચક છે, તે સ્વયં અખંડ ક્ષાર રસને અવલંબીને ભરપૂર છે. જો એને અવલંબીને શબ્દ લીધો છે, શું કહે છે, મીઠાનો ગામડો ખારા રસના અવલંબીને ભરપૂર ભરચક ખારા રસથી ભરેલો છે, તેમ આત્મા પરના મેલ રહિત શુદ્ધ, મેલ રહિત શુદ્ધ અસંગ નિર્મળ જ્ઞાન માત્ર છે. જ્ઞાન રસનો કંદ છે આ કંદ, એનું ધ્યાન કરવું, સમ્યક પ્રતીતિ કરવી, તે સમ્યક દર્શન છે. આ સમ્યક દર્શન કોઈ વેશવાળા કે ક્રિયાકાંડ નથી. ઠીક, વેશવાળો ભાઈ લઈ લીધો, વેશે લઈ લીધો ને વાળો પણ લઈ લીધો. એ દિગંબર ક્ષેત્રમાં આ યુતિ નિયમતિમાં તો દિગંબરો બહુ છે, યુતિમાં તો શ્વેતાંબર ને લગભગ કોઈ ઓળખતું નથી. એવું કરી
દિગંબર
એમપીમાં થોડા ઘણા છે, યુતિમાં નથી.
અન્ય મતમાં સમ્યક દર્શન થાય છે તે નવાઈ લાગે છે. વેશ વાળો હવે સંયમત ન હોય, સંપ્રદાય જે ત્યાગ્યો ન હોય, જાહેર પણ એવો સંપ્રદાયનો આગ્રહ ન હોય, જેને આ સંપ્રદાય મારો છે એવો આગ્રહ ન હોય, આ સંપ્રદાય સાચો છે એવો પણ આગ્રહ ન હોય, અને ત્યારે તો એને શોધ કરી હોય સત્યની, પોતાના સંપ્રદાયમાં ન મળ્યું હોય ત્યારે તો એને સત્યની શોધ કરી હોય, અને એવા ખોજી જીવને સમ્યક દર્શન થઈ જાય એનો વેશ વાળો તો અન્ય સંપ્રદાયનો હોય છે. સમ્યક દર્શન ને એનું બંધન
બરોબર,
આ સમ્યક દર્શન કોઈ વેશ વાળા કે ક્રિયાકાંડ નથી, કોઈ બાહ્ય સાધન વડે નથી, પણ સમજણમાં છે એને બાહ્ય સાધન સાથે લેવા દેવા નથી. પ્રશ્ન આવતો સમ્યક દર્શન નું બાહ્ય લક્ષણ બતાવો ચર્ચામાં કોઈ બાહ્ય લક્ષણ પછી બતાવવાનું થાય, એમાંથી એ વાત નથી કે અનિમત નો વેશ હોય પુલિંગમાં, શું કહેવાય એને પુલિંગમાં સમ્યક દર્શન થાય તો આ થાય પણ તો ગ્રહિત નથી, અહીં તો ગ્રહિત માં આવ્યા હતા ને, તીવ્ર મિથ્યા આવ્યા હતા, ગ્રહિત સાધન વડે નથી પણ સમજણમાં છે તે જાતને સ્વાનુભવ દશામાં સમ્યક દર્શન છે. જે મીઠાનો ક્ષાર રસ મીઠામાં તન્મય ભરચક છે તેમ ચૈતન્ય ભગવાન આત્મા, બધા આત્મા તેમ ચૈતન્ય ભગવાન આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ થી ભરચક છે બધા આત્મા, એમાં કોઈ એમની મતે નથી જૈન મતે ધર્મદાસ હું બૌદ્ધ મતી નથી, શિવ મતી નથી, હું વિષ્ણુ મતી નથી, અને જૈન મતી પણ નથી. મિથ્યાત્વનો દારૂ પીએ તે મત વાળો થાય, મત વાળો થશે ને, જેમ ચલે ત્યારે મત વાળો થયો. દારૂ પીતો દીક્ષા લઈ લીધી, અને ધર્મદાસજી ક્ષુલ્લક કહેવાના, પણ પોતે ખરેખર જૈન નતા છે, પણ અભિમાન થઈ ગયું હતું. પોતે પોતે લખે છે, મને અભિમાન ચૈતન્ય ભગવાન આત્મા તીવ્ર જ્ઞાન સ્વરૂપથી ભરચક છે, જીવનો મોક્ષ સ્વભાવ છે તેવી શ્રદ્ધા અને સ્થિરતાથી તે પ્રગટ થાય છે. 1500 જેમ સોનું સુવર્ણપણાથી હીણું મલિન નથી, તેમ આત્મ સ્વભાવ નિત્ય પૂર્ણ ભેદ જ્ઞાન આનંદ પણે સ્વશક્તિથી સદાય પૂર્ણ છે અને નિરુપાધિક છે.